એવું કર્યું હતું કે અત્યારની પોસ્ટલ સેવા માંથી પોસ્ટમાં એક કાગળ રાખ્યો અને આ બધી આ પોની એક્સપ્રેસ થ્રુ આવી રીતે ઘોડા થ્રુ બીજી બાજુ પોસ્ટ મોકલી, અને બંનેની
ઓ
કમ્પેરિઝન કરીએ તો અત્યારની મોડર્ન ટપાલ સેવા કરતા આ પોની એક્સપ્રેસ એક દિવસ વહેલું પહોંચી ગયું.
હેલો હેલો હેલો, વેલકમ ટુ ધ સાયન્ટિફિક ગુજરાતી શો, સાયન્સ ટેકનોલોજી અને હિસ્ટ્રીને લગતો પોડકાસ્ટ જિજ્ઞાસુ ગુજરાતીઓ માટે. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ વિથ ટુડેઝ એપિસોડ.
અહીંયા બે ત્રણ દિવસથી બહુ જોરદાર પડશે,
વરસાદ બી પડતો હતો ને હમણાં આજકાલ.
વરસાદ તો પડે, ટાઈમ છે, હમણાંથી નથી, લગભગ
નહીં, પણ આ વખતે કઈ કે એવું થયું ને કે કમોસમ વરસાદ થોડો વધારે હતો.
હા, ચાર પાંચ દિવસ પડ્યો વચ્ચે, આટલો બધો પડે નહીં, પડે તો કદાચ એકાદ ઝાપટું હોય, પણ સારો એવો પડ્યો ચાર પાંચ દિવસે. એમાં સાઉથ ગુજરાતમાં તો બહુ જ હતો, હું તો નોર્થ ગુજરાતમાં રહું એટલે અહીંયા બહુ નતો, પણ સાઉથમાં.
હા, તો સફાઈ વાંચી આ વખતે તમે?
હા, વાંચી લીધી.
લાસ્ટ એપિસોડ આપણે ક્યારે સપ્ટેમ્બરમાં કરેલો હતો, એને એના પછી અટકી જ ગયું. એક્ચ્યુઅલી હું જોતો હતો કે એના પછી, મતલબ મેં બધું જોવાનું બી બંધ કરી દીધું હતું, અને ત્યાર પછી એનાલિટિક્સ ચેક કરતો હતો, તો સફાઈ વાળો એપિસોડ હતો ને, તે દર અઠવાડિયામાં મતલબ કોઈક ને કોઈક તો આવીને સાંભળે એમ, એના જેવું થતું હતું.
પોપ્યુલર.
હા, અને મતલબ ફરી ફરીને કે ભલે એના પછી અમે બીજા 10 એપિસોડ પબ્લિશ કરી દીધા, પણ એ સફારી વાળો એપિસોડ બધા જતા હતા ફરી ફરીથી, તો મેં વિચાર્યું કે કરવું જોઈએ, શા માટે નહીં, લોકો સાંભળે છે તો આપણે કરીએ એમ. હા,
અને પોપ્યુલર છે તો સારું છે, બસ ચાલે છે, અને કન્વર્ઝેશન ના ટોપિક પણ મળી રહ્યા આપણે.
હા, મેં વિચાર્યું છે કે હવે તો વીકમાં બે વખત કરીએ, એમ પણ અડધો અડધો કલાકના એપિસોડ કરીએ છીએ, એની કરતા 15 મિનિટના બે કરી દઈએ.
એટલો
ઓછો છે ને કે એક અઠવાડિયાનો ગેપ આઈ થિંક બહુ વધારે થવા લાગ્યો છે એવું લાગે, કારણ કે હવે રોજ જ બધા પેલું કેવું કે નહીં, નવી નવી વસ્તુ આવતી હોય ને, તો I don't think કે કોઈ કન્સિસ્ટન્ટલી સાંભળતું હશે દર અઠવાડિયે, તો એટલે ને અમારો બી ખાસો બધો ગેપ પડી ગયો.
એટલે અરે આમાં બરાબર છે કે જે રીતનું તારે એક્ઝામ ને બધું પતી ગયું ને?
હા, બસ હવે એપ્લિકેશન ને બધું ચાલે છે, હજુ થોડું, 1-15 ડિસેમ્બર ની ડેડલાઈન હતી તો તેનું તો બધું સબમિટ થઈ ગયું, હવે બીજી January 10 છે, તો એના માટે ખાસો ટાઈમ છે.
અત્યારે
તો લગન વધારે હશે.
હા, પતી ગયા, કમુરતા બેસી ગયા ગઈકાલ હતા, રિલેટિવ ના એક મેરેજ બી અટેન્ડ કર્યા ને એવું છે, આ સીઝન માં છે 3-4 મેરેજ છે પછી.
તો તમને સૌથી ઇન્ટરેસ્ટિંગ લેક કયો લાગ્યો આ વખતે સફારીમાં?
એક મિનિટ હું ઓપન કરી લઉં મારામાં, એક મિનિટ. તો ચાલશે ને ઓડિયો ઓનલી કે?
હા હા, ના ના, ઓડિયો ઓનલી ચાલશે.
ઓકે ઓકે, એક મિનિટ. આ વખત નું મેં જોયું ને, આ વખત માં મોસ્ટલી બધા હિસ્ટરી રિલેટેડ વધારે છે આર્ટિકલ્સ.
હા, એ પેલા 1971 નો વોર ના 50 વર્ષ પૂરા થયા ને,
યસ,
તો એ વોર ને લઈને ઘણા બધા આર્ટિકલ છે, આઈ થિંક 3 તો છે જ. હા, ને મોટા મોટા 3 આર્ટિકલ છે.
હા, એક વખત એવું બન્યું માં પણ એ જ છે.
હા, સુપર સવાલ ની અંદર પણ એ જ છે,
એને જ છે, એનો ફોલો અપ છે.
હા, એ તો જો કે મેં વાંચ્યું નથી, પણ એનું જે એનું ટાઇટલ જે છે તે, કે શા માટે રાજકર્તાઓ પરાજયનું પાણી કેમ ફેરવી દે છે, વોટ એવર, તો આઈ થિંક આ બધી આર્ગ્યુમેન્ટ મેં ઓલરેડી સફારીમાં જ વાંચી લીધી હતી ઘણા વખત.
યસ યસ, આ જૂની આર્ગ્યુમેન્ટ છે ને, હું બહુ એની આર્ગ્યુમેન્ટ સાથે બહુ અગ્રી નથી, પણ કેવું છે કે ઇન શોર્ટ એમણે કીધું છે કે એક સિંગલ લાઈનમાં એમ કે કહું તો કે જે આપણે શું કે આમ પ્રમાણમાં આપણું પોલિટિક્સ અહિંસાવાદી રહ્યું છે ને એના કારણે બસ સિંગલ લાઈન જવાબ કહું તો એટલો જ થાય અલ્ટિમેટલી
હિંસાવાદી કે બસ આગળ ઓપ્શન દોડી છે
એટલે જે જ વાત છે ને અરે વસ્તુ એમ કે આટલું આટલા મોટા કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન નો કે આટલું સિમ્પલ રીઝન ન હોય એમ
હા એટલે ઘણા બધા ને હિસ્ટરી મતલબ આપણે ફરી ફરીને એ જ વસ્તુ વાત કરીએ ને કે હિસ્ટરી ઇઝ લાઈક ઇનએક્યુરેટ સ્ટોરી ટેલિંગ એમ ગઈકાલે જ એક એપિસોડ અમે રેકોર્ડ કર્યો જેની અંદર અમે વાત કરતા હતા મધર ઓફ ક્લાઇમેટ સાયન્સ એક યુનિસ ન્યૂટન ગ્રુટ કરીને એક મહિલા વૈજ્ઞાનિક હતા અમેરિકાની અંદર તો એમણે એકચ્યુઅલી ફર્સ્ટ ટાઈમ એ ડિસ્કવર કરેલું હતું કે કાર્બન ડાયોક્સાઇડ જે છે તે એકચ્યુઅલી ઉષ્માને શોષે છે અને એ મતલબ એ પૃથ્વીને વોર્મ રાખે છે અને વધારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જો વધશે તો એ કદાચ પ્રોબ્લેમેટિક છે અર્થ માટે ને અત્યાર સુધી હિસ્ટરીમાં જ્હોન ટિન્ડલનું નામ જ ફેમસ હતું આના માટે કે એણે ફર્સ્ટ ટાઈમ આ ડિસ્કવરી કરી હતી જ્યારે એની ડિસ્કવરી 3 વર્ષ પછી હતી જૂની જે સાયન્ટિફિક જર્નલ્સ હોય ને એમના આર્ટિકલ વાંચવાનો એમનો શોખ હતો તો એમણે રીડિસ્કવર કર્યું કે ઓકે આ જ્હોન ટિન્ડલ ના વર્ક ની પહેલા પણ એક વર્ક થઈ ચુક્યો છે ન્યુયોર્ક ની અંદર અને એ પ્રેઝન્ટ પણ થયું હતું અને એ ટાઈમના જે સુપરસ્ટાર હતા સાયન્ટિસ્ટ હેનરી જોસેફ હેનરી તો એમણે પ્રેઝન્ટ કર્યું હતું એ વર્ક તો હા તો વિચાર કર્યો ને લગભગ 150 વર્ષ પછી એ હિસ્ટરી રીડિસ્કવર થઈ કે જે ક્લાઇમેટ ચેન્જનો ત્યાં સૌથી મોટો ઇશ્યુ છે તો એની એના લગતી ફર્સ્ટ ડિસ્કવરી યુનિસ્યુટે કરી હતી એમ એટલે આના ઘણા બધા પછી એ લોકો એંગલ થી ડિસ્કવર કરે છે એક એક પ્રોફેસર છે એના વિશે બુક પણ લખે છે હમણાં એમની બાયોગ્રાફી ઉપર અને હિસ્ટરી ઘણી વખત અનફેર જ હોય ને કારણ કે યુનિસ ફૂડ નો હવે અત્યારે એક ફોટો પણ નથી મતલબ ઓરિજિનલ ફોટો
અચ્છા ઓકે હા વ્યક્તિ નો
હિસ્ટરી માં હા સર્વાઈવ નહીં થયો એમ એ ફેસિનેટિંગ
એ અને બીજું કેવું થાય કે ઘણી વાર કેવું આપણે રિટ્રોસ્પેક્ટિવલી અમુક વસ્તુઓને એ રીતે લેબલ કરતા હોઈએ કે ચલો એ વખતે આ ઇશ્યુને ઇશ્યુની રીતે આપણે નતા જોતા હવે આ ઇશ્યુ મોટો થઈ ગયો એટલે જે બી એને રિલેટેડ જે બી વસ્તુ હશે એને આપણે અત્યારના પોઈન્ટ જોડે રીકનેક્ટ કરીએ કે ભાઈ એવી રીતે એટલે એવી રીતે બી હવે જેમ એની ડેફિનેશન એક્સપાન્ડ થતી જેમ કદાચ હજી ઓર જૂનું ને જૂનું થતું છે
બટ આઈ એમ ઇન ફેવર કે આર્ગ્યુમેન્ટો લખાવી જોઈએ બંને તરફથી ને બધી જ બધા
જરૂરી
ને વાંચવાળા લોકો પણ હોવા જોઈએ ખાલી પોઈન્ટ એ થાય કે આપણે એક તરફની આર્ગ્યુમેન્ટ વાંચીને લોકો ઓપિનિયન જાગે અને અત્યારે હવે ટાઈમ જ એવો છે કે બધાને પોતપોતાના ઓપિનિયન આપવાના હોય દરેક વસ્તુ વિશે ને તે પણ પાછા હાર્ડ એન્ડ ફાસ્ટ જ કે આ જ સાચું છે
હા એ ના હાફ બેક નો પાછા કે પૂરું સ્ટડી કે પૂરું ડિટેલ લઈ
હા હજુ પણ મતલબ મને સારું જ લાગે છે મતલબ કે જે વાંચું છું ને એ બધી વસ્તુ એમ અમુક પોઈન્ટ્સ ઘણા બધા લેજિટ છે પણ એટલું પણ ખબર છે કે બીજો ઓપિનિયન પણ એક્ઝિસ્ટ કરે છે તો આપણે એક કોમ્પ્લેક્સ દુનિયામાં જ જીવીએ છીએ કે જેની અંદર બધી વસ્તુ છે એમ
અને જ કે આ એક આસ્પેક્ટ છે જે સફારી પ્રેઝન્ટ કરે છે એટલે ઘણા બીજા આસ્પેક્ટ છે કે જે મિસિંગ છે
હા
અને હોય છે
બીજો એક આર્ટિકલ મને સૌથી ઇન્ટરેસ્ટિંગ કયો લાગ્યો પેલો જે એક એક સોશિયલ સાયન્સ નો લગતો આર્ટિકલ નહી હતો કે અનઇન્ટેન્ડિંગ કોન્સિક્વન્સીસ વાળો એની સ્ટોરી મને બહુ ફેસિનેટિંગ લાગી કે પેલું બ્રિટિશ યાર્ડ ની અંદર દિલ્હી ની અંદર સાપો બહુ વધી ગયા અને સાપના ડંખ ને કારણે લોકો મરવા લાગ્યા તો એમણે ને કોઈ પણ ગવર્મેન્ટ કહે એવું છે કે બેઝિકલી તમે સાપ પકડીને લાવો તો તમને ઇનામ મળશે અને આપણી જનતા ત્યારે પણ એવી જ હતી કે આપણે કોઈ પણ જો પૈસા આપતા હોય તો આપણે સ્કેમ કરવા માટે રેડી એમ તો સાપ ઘટવા લાગ્યા તો એ લોકો સાપ ને ઉછેરવાનું ચાલુ કરી દીધું કે અમે સાપ ને મતલબ ઉછેરશું અને પછી એના પૈસા લેશું. અને પછી બ્રિટિશ સરકારને ખબર પડી કે ભાઈ આ તો સ્કેમ ચાલે છે, તો એમણે એ પ્રોગ્રામ બંધ કરી દીધો. અને જે પહેલા હતા એના કરતા વધારે સાપ વધી ગયા,
કે લોકો એ બધા મૂકી દીધા રે, હવે કોઈ એનો ધંધો નથી રહ્યો એટલે પાછું જ્યાં હતું ત્યારે ત્યાં. એટલે સેમ આમાં એમાં બીજો એક દારૂબંધીનો બી એવી રીતે જ મૂક્યો છે ને કે ભાઈ દારૂબંધીના કારણે ઉલટાનું બીજા ગુનાખોરી વધી, એમણે ગુનાખોરી ઘટાડવા માટે દારૂબંધી લાયા, દારૂબંધીના કારણે બીજી ગુનાખોરી ઘટી ગઈ, એટલે પાછો દારૂબંધી કાતો પાછો રદ કરવો પડ્યો.
અમેરિકાનો એક રાજ્ય છે ઓરેગોન કરીને, તો એણે બધા ડ્રગ લીગલ કરી દીધા, બધા જ મતલબ કોકેઇન થી માંડીને હાર્ડ સોફ્ટ ડ્રગ વીડ વીડ કઈ બી બધું જ લીગલ. એમ એટલે લીગલ ઇન ધ સેન્સ કે એ એવું ઇલીગલ નથી કે સપોઝ તમે કન્ઝ્યુમ કરતા પકડાવો તો તમે તમને જેલ થઈ શકે એમ. એટલે એના એના માટે કોઈ બીજો વર્ડ યુઝ કરે છે, ડીક્રિમિનલાઇઝ વર્ડ યુઝ કરે છે એના માટે,
પણ
હા કાઇન્ડ ઓફ લીગલ જ સમજી લો કે હા કે કોઈ વાંધો નથી એમ. તો ટાઈમ લાગશે પણ એના કોન્સિક્વન્સીસ બી તો કઈ હોય શકે ને, કે મતલબ મેં સમજી શકું કે આપણે થોડું શું કહેવાય કે જેટલું એને જે મતલબ ખાસ કરીને વીડને જેટલું વધારે કન્સિડર કરવામાં આવતું હતું ખરાબ એક રાત નથી, અને એના મેડિકલ યુઝ બી ઘણા બધા છે. પણ જ્યારે બધું જ લીગલ થઈ જાય તો પછી અકાઉન્ટેબિલિટી શું રહેશે એમ.
કે હા અરે બીજું કેવું થઈ ગયું કે આમ કહે છે ને કે ચલો જે ઇઝીલી અવેલેબલ હોય તો ઓબ્વિયસલી એનું કન્ઝમ્પશન વધે એમ, બરાબર છે.
મેટાવર્સ બનાવે છે લોકો, વર્ચ્યુઅલ રિયાલિટી વર્લ્ડ, તો એની અંદર પણ એવું કઈક કોઈ સ્ટાર્ટ કર્યું છે કે ત્યાં એટલે ગેમ ની અંદર તમે વર્ચ્યુઅલ રિયાલિટી ગોગલ્સ પહેરો અને ત્યાં વીડ ની દુકાને જઈને ખરીદો, પણ ડિલિવર તમારા ઘરે થશે. આની કોઈ જરૂર નહી હતી પણ લોકો એન્જોય કરે છે.
એરા તો એક કરે અનઇન્ટેન્ડેડ કન્સિક્વન્સીસ જ કહેવાય. હા મેં મેટા આના માટે નથી બનાવ્યું, પણ
આજુ મતલબ આઈ એમ સ્ટીલ નોટ કન્વિન્સ કે મેટાની જરૂર મતલબ વાય ઇટ સો મચ અ બિગ થિંગ આપણે એવું કન્સિડર કરીએ છીએ કે ક્યાં તો માર્ક ઝકરબર્ગ આપણે બિલીવ કરાવવા માંગે છે કે નહીં આ બહુ ઇમ્પોર્ટન્ટ છે એમ.
એટલે એ લોકો એમ કહે છે કે અત્યારે કેવું છે, અત્યારે સોશિયલ મીડિયા તમારા એમાં ફિઝિકલ બાઉન્ડરી છે તમારી, બરાબર છે, તમે ફિઝિકલી મળી નથી શકતા. મેટાવર્સ ની અંદર તમે વર્ચ્યુઅલ બોડી હોય કે તેનાથી તમે મળી બી શકો એમ,
બટ એટ ધ એન્ડ એ વર્ચ્યુઅલ જ છે.
યસ હા ઘણી વાર તમે એ લોકો બે વચ્ચે નું ડિસ્ટન્સ ભૂલી જાય ને એમ.
નહીં આઈ અગ્રી, ચાલો બહુ બહુ બધા યુઝ કેસ છે અને બહુ બધા ફાયદા છે, પણ અત્યારે જે આપણે સૌથી મોટો જે પ્રોબ્લેમ ફેસ કરીએ છીએ કે જે મતલબ લિટરલી આપણું જે શું કહેવાય મંકી બ્રેન છે તેની અંદર જે ડોપામિન હિટ કરાવીને એ લોકો આપણને એડિક્ટ બનાવે છે કોઈ પણ સર્વિસીસ માટે, ને એમાં કોઈનો વાંક નથી. તમે ગમે તેટલા મતલબ શું કહેવાય કે શું કહેવાય આમ ડિસિપ્લિન હો, પણ એ એલ્ગોરિધમ જ એવી રીતે બનેલા છે કે તમારું મતલબ સબકોન્શિયસલી એ બધી વસ્તુ થાય છે કે તમે સ્ક્રોલ કરતા જાઓ છો, રાઈટ?
તો ખાલી
ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા વધારે એડિક્ટિવ છે, અને હવે એના ઉપર એક નેક્સ્ટ લેયર વધારે કે હવે આપણે ગૂગલ્સ પર આવીને બેસશું અને જેનાથી આપણને આખી દુનિયા અલગ રીતે દેખાશે. સૌથી ફની વાત એ છે કે જે કંપની એ ઓલરેડી મતલબ આ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને હેન્ડલ નથી કરી શકી, એ જ કંપની અત્યારે મેટાવર્સ નું લીડ કરે છે.
એમને એવું લાગે છે કે ઓકે કે નેક્સ્ટ સોશિયલ મીડિયા શું હોય શકે તો આ જોઈ શકે એમ, પણ હું માનું છું કે એ લોકો માને જ એટલું ઇઝી બી નથી.
એટલે થોડું મતલબ લાગે તો છે, પણ એક રીતે મને લાગે છે કે હવે ઇનએવિટેબલ છે, કારણ કે ક્રિપ્ટો ને એનએફટી ને એના કારણે જે કલ્ચરલ જે શિફ્ટ થયો છે 2021 ની અંદર, તો એના કારણે હવે એવું છે કે બીજી 10 કંપની કરશે ને પછી જયારે વધારે ને વધારે હાઈપ થશે તો બધા ધીરે ધીરે ઇન્વોલ્વ થતા જશે એવું. બટ જોઈએ હવે આ બધી વસ્તુ કેવી રીતે બેલેન્સ થશે. અમુક વસ્તુ એટલી કોમ્પ્લેક્સ છે કે મતલબ અત્યારે બી સૌથી બર્નિંગ ક્વેશ્ચન તો ક્લાઇમેટ ચેન્જ નો જ છે ને, ને આપણે ઇનોવેશનમાં મેટાવર્સ ની વાત કરીએ છીએ. મતલબ મને ઘણું સરપ્રાઈઝ થાય કે વાય ધેર ઇઝ નોટ લાઈક અ લાઈફ ચેન્જિંગ, લાઈફ ચેન્જિંગ નહીં પણ એકદમ બ્રેક થ્રુ કાઇન્ડ ઓફ લાઈક કાર્બન કેપ્ચર ટેકનોલોજી, કે કોઈ એક મતલબ ગજબ કંપની દુનિયાએ મતલબ એક સ્ટાર્ટઅપ થઈ ગયું કે જે ન્યુક્લિયર ફ્યુઝન ડિસ્કવર મતલબ એ લોકોએ એને ક્રેક કરી લીધું, કે કાર્બન કેપ્ચર ટેકનોલોજીને એડવાન્સ બનાવી લીધી. મતલબ એવા ન્યૂઝ બહુ ઓછા જોવા મળે એમ.
હું તો એક્ચ્યુઅલી એવું છે, જ્યાં જ્યાં ઇકોનોમિક એડવાન્ટેજ નથી ને ત્યાં ઇનોવેશન નથી. સિમ્પલી અત્યારે ઇકોનોમિક્સ પર છે ને બધું અલ્ટિમેટલી. તો
જે જગ્યાએ સિલિકોન વેલીમાંથી મતલબ હજુ પાવર હાઉસ તો એ જ છે એવું લાગે.
એટલે ટેકનોલોજીમાં જ છે ને, પણ જ્યાં સુધી ફાઇનાન્સ એટલે ઇકોનોમિક એડવાન્ટેજ વસ્તુનો નહીં હોય ને, ત્યાં સોલાર નું કેવું એડેપ્ટેશન વધ્યું તો સિમ્પલ છે કે ઇકોનોમિક એડવાન્ટેજ છે. કોઈને ન્યુક્લિયર ફ્યુઝન ની અંદર હજી કોઈ એટલે ઇન્વેસ્ટમેન્ટ ના પ્રમાણમાં તમને એનું રિઝલ્ટ મળે એવું કશું કઈ દેખાતું નથી લોકોને.
એક્ચ્યુઅલી ખબર તમને, થોડા સ્ટાર્ટઅપ્સ છે એક્ચ્યુઅલી અમુક યુરોપિયન સ્ટાર્ટઅપ છે. હા મને એક્ચ્યુઅલી ખબર જ નહીં હતી, મને એવું લાગ્યું કે આ તો એવી વસ્તુ છે કે આમાં ખાલી ગવર્નમેન્ટ જ પૈસા નાખતી હશે એમ. તો એના વિશે મને ઘણી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હમણાં લાસ્ટ 2 વીકમાં જ ખબર પડી કે અમુક સ્ટાર્ટઅપ છે. મેં એક એના ફાઉન્ડર નું ઇન્ટરવ્યુ પણ સાંભળતો હતો ને, એ લોકો ખરેખર એમ કરેજિયસ લોકો, કારણ કે ખબર છે કે કદાચ આ લાઈફ ટાઈમ માં કોઈ દિવસ નહીં પણ થાય એવી પોસિબિલિટી છે. ઇલોન મસ્ક જેવું છે કે માર્સ ઉપર જઈએ આપણે ગવર્નમેન્ટ ના પૈસા વગર.
અરે કેવું છે કે બહુ કોમ્પ્લેક્સ ક્વેશ્ચન છે ને, કોઈ એક સિલ્વર બુલેટ જેવો જવાબ છે નહીં આ પ્રશ્નનો.
હા સોશિયલ કોન્સિક્વન્સીસ તો પાછા એવા જ હોય કે અમુક મતલબ ગમે તેટલી બુકો હ્યુમન બિહેવિયર ઉપર લખાઈ ગઈ હોય કે રિસર્ચ થઈ ગયા હોય, પણ જે આઉટકમ કઈ અલગ જ નીકળે,
કઈક અલગ જ નીકળે એ છે.
હા મેં એટલે જ કદાચ આપણે જે કોન્શિયસનેસ ના બી જે ક્વેશ્ચન આવે ને કે ચેતના શું છે, તો એ બી બહુ કોમ્પ્લેક્સ વસ્તુ છે, કારણ કે આપણી પાસે એટલી બધી ચોઇસીસ છે બિકોઝ આપણે વિચારી શકીએ, તો આપણે એક દરેક વસ્તુ માટે કઈ અલગ ચોઇસ લઈએ અને આપણી ચોઇસ બીજાની ચોઇસ થી બી ઇન્ફ્લુઅન્સ થાય, કે કોઈ સેલિબ્રિટી એ કયા કપડા પહેર્યા છે એના મેરેજ માં, એના પ્રમાણે લોકો એ કેટલા લોકો અત્યારે સપના જોતા હશે કે મારા મેરેજ માં આ રીતનો ડ્રેસ હોવો જોઈએ એમ. તો એટલે આપ મતલબ કોઈ કોઈની ચોઇસ પણ લે છે અને એ ચોઇસ થી બીજા ઇન્ફ્લુઅન્સ થાય છે, તો એક જે એક સોશિયલ જે આખું એક જે મુવમેન્ટ બને ને તે કઈક અલગ જ નીકળે એમ, દર વખતે કઈક સરપ્રાઈઝિંગ હોય. મને હજુ સુધી, હા બોલો
બોલ બોલ.
નહીં નહીં કઈ નહીં, હું એ જ કેતો હતો કે હજુ સુધી મને ઘણી વસ્તુ સમજ નથી પડતી કે કોઈની બર્થડે ઉપર ફોટો રાખવો શા માટે જરૂરી છે.
આ તો કેવું છે કે એક પ્રકારની અમુક ટ્રેડિશન શરૂ થાય ને, પછી એ ટ્રેડિશન ભલે ને કોઈ બી પોઈન્ટ થી શરૂ થઈ, પછી જે ટાઈમ એનું એક્સેપ્ટન્સ ને એડેપ્ટેશન વધારે પછી સ્ટાન્ડર્ડ થઈ જાય.
હા
એમ કે હવે એ જ સ્ટાન્ડર્ડ છે કે આવી રીતે જ હોય.
એક નવું કલ્ચર બિલ્ડ થઈ ગયું એના ઉપર,
વોટ્સએપ
કલ્ચર.
હા યસ યસ સ્ટોરી અને બદલાય છે બી ખરું. આપણે પાછળ જોઈએ તો ઘણી બધી વસ્તુના ટ્રેન્ડ્સ હતા જતા રહે એમ, એનો ટ્રેન્ડ નો ટાઈમ હોય છે 2-5 વર્ષ ચાલે, પછી કઈક નવું આવે તો જતું રહે એમ. એટલે આ તો કેવું છે કે ટ્રેન્ડ આવે એટલે ટ્રેન્ડ ચાલે, લોકો ટ્રેન્ડ હોય એટલે જ કરતા હોય, પછી ટ્રેન્ડ જતો પૂરું થઈ જાય.
મારી ક્યુરિયોસિટી દર વખતે એ જ હોય કે આ શા માટે, એડેપ્ટેબિલિટી આવે જ નહીં. અને એવું નથી કે મેં કોઈ દિવસ સ્ટોરી નહીં મૂકી હોય, પણ પેલો કેવું કે જે બધા કરતા હોય તેમાં કઈક ડાઉટ જ લાગે કે આવું કેમ, મતલબ અચાનક જ કેમ બધા કરવા લાગ્યા વસ્તુ એમ.
એટલે ઘણી વાર એવું હોય છે કે ખાલી એટલા માટે જ હોય કે બધા કરે છે એટલે જ, બાકી કશું હોય નહીં.
એટલે એ જ ને, આપણે આપણે બધા આપણે બધા ક્યાંક ને ક્યાંક બીજાને ઇન્ફ્લુઅન્સ કરીએ છીએ કે આ મતલબ બેઝિકલી આ હેપી ઇમેજ મેં મૂકી છે, તો એના કારણે કદાચ તમને સારું લાગશે, તો તમને અપડેટ મળશે કે મારી લાઈફમાં શું ચાલે છે એમ.
અને એને સાયકોલોજિકલ કન્સિક્વન્સીસ છે ને, એટલે સોશિયલ મીડિયાના. ઓકે ઓકે, ચલો નો કોઈ આમાં આ પોની એક્સપ્રેસ વાળો છે વાંચ.
ના એ નથી વાંચ્યો મેં એક્ચ્યુઅલી.
એ સરસ છે, મને સૌથી સારો લાગ્યો એનો તે છે
પોની એક્સપ્રેસ. હા, એટલે એ કોઈ પોસ્ટલ સર્વિસ યુએસ ની છે એના ઉપર છે.
હા, એટલે બેઝિકલી એવું છે કે થોડા વર્ષો ચાલેલી છે, પણ એવું હતું કે એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચાડવા માટે પેલા તો પોસ્ટ એટલે ટપાલ જ હતી, ટપાલ પર તો બહુ ટાઈમ લાગતો, એટલે એ લોકો એવી રીતે સિસ્ટમ કરી કે ઘોડા હોય કે જે ઘોડા રિલે કરે, કે એક ઘોડો બીજા ઘોડા પહોંચાડે બીજા ત્રીજા, એના માટે સ્પેશિયલ ઘોડા અને સ્પેશિયલ ઘોડે સવારો રાખ્યા હોય. અને જે દિવસો સુધી લાગતા ટપાલ ને પહોંચતા, એ લોકો ફાસ્ટ એકદમ ફાસ્ટ દિવસમાં પહોંચાડે. અને એના માટે એટલું બધું પ્લાનિંગ ને અને એટલું બધું સ્પીડમાં ફેલાવે ને કે એક 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 મિનિટ ને એક એક સેકન્ડ નો હિસાબ રાખે એમ બેઝિકલી. ઘોડો પહોંચવા આવે ને એટલે જે દૂર થી ખબર પડે ને ત્યાં એક તોપ રાખેલી હોય, જ્યાં માણસ વેઇટ કરતો હોય કે જ્યાં ઘોડો આવે એટલે તોપ નો ગોળો છોડે, એટલે તોપ નો અવાજ આવે ને એટલે પેલા બાજુ નદી ના કિનારે નદી સુધી જે ઘોડો પહોંચે ત્યાં, તો નદીમાં નાવિક ને ખબર પડી જાય કે ઓકે ઘોડો આવે છે. એટલે ધારો કે નદી ની અંદર હોય ને, નદીમાં વચ્ચે હોય કે પેસેજર ઉતારતો, તો રિવર્સ કરીને પાછો લાવી દે કિનારે, અને કિનારે બોટ ગોઠવી દે, પેલું લાકડાનું જે પાટી હોય બોટમાં આવવા માટેનું એ પણ રેડી રાખે ઓપન એમ, એટલું તૈયાર હોય ઘોડાનો અવાજ સાંભળીને, અને ઘોડો આવે ને સીધો બોટમાં ઉતરી જાય એમ, એટલી એટલી મિનિટ બાય મિનિટ ગણવાની એવું.
ધારો કે મેં આ ખરેખર પહેલી વખત જ મતલબ મેં જાણ્યું સફારીમાં જ, બાકી મેં ક્યારેક આ ટોપિક અમુક અમુક તો મતલબ દર વખતે એવા એક બે આર્ટિકલ હોય કે જે કદાચ આપણે કોઈ વખત જાણ્યું નહીં હોય ને ખબર પડે, એ વાત વિશે સાંભળ્યું. હા હા, ને મતલબ આઈ એમ રીલી હેપી કે સફારી હજુ પણ મતલબ સારી રીતે ચાલે છે. હા, અને આ રીતે ચાલતું હોય તો સારું, કારણ કે આના સિવાય તો બીજો કોઈ શું કે ગુજરાતીની અંદર આઈ ડોન્ટ નો કે કોઈક સારી રીતે લખે છે કોઈ ગુજરાતીમાં એમ.
અને કોઈ મેજર એવા એક્સેસિબલ સોર્સિસ બી નથી. હા, ઘણી મોટી પોપ્યુલેશન છે કે જેના માટે ઇંગ્લિશ વાંચવું અઘરું છે હજી એમ, તેમના માટે બહુ મોટી એક્સેસિબલ સોર્સ છે એમ, કે ભાઈ ઓકે લોકોને ગમે એવું પાછું વાંચવામાં લોકોને સમજાય એવું એમ, કોમ્પ્લેક્સ નહીં.
એ પ્રાઇમરી રીઝન છે, ને બીજી વસ્તુ એ છે કે કદાચ આપણને ઇંગ્લિશ વાંચતા આવડતું ભી હોય તો ભી ગુજરાતીમાં શા માટે નહીં, ભલે આપણી ભાષા છે તો શા માટે આપણે લખીએ વાંચીએ નહીં, શા માટે આપણા આઈડિયાઝ આપણી ભાષામાં એક્સચેન્જ નહીં કરીએ એમ.
ટપાલ ની સેવા ને બહુ ફાસ્ટ કરવા માટે આ સિસ્ટમ હતી બરાબર, કે જે લગભગ 15-16 વર્ષ થી આ વખતે ચાલી છે એમ બરાબર છે. અને એવું હતું કે બહુ બધા હર્ડલ્સ હતા એમાં, અને કેવી રીતે લોકો કર્યું બધું આપ્યું છે એમાં, એનું ફાઉન્ડેશન થી કરીને બંધ થઈ ત્યાં સુધી આખી સ્ટોરી છે એમ. અને બંધ છે એના કારણે થઈ તો સિમ્પલ, કે ટેલિગ્રામ આવી ગયા એટલે, કે ટેલિગ્રામ આવી ગયા એટલે જે 10 દિવસ લાગતા એની જગ્યાએ અમુક મિનિટોમાં પેલો મેસેજ પહોંચી જતો ડોટ ને ડેશ થી ટેલિગ્રામમાં, એટલે એના કારણે ટેલિગ્રામ આવે એટલે આ સિસ્ટમ બંધ થઈ ગઈ. પણ એવું છે કે એની જયારે કઈક હમણાં થોડા વર્ષો પહેલા એનિવર્સરી ગઈ, 150મી એનિવર્સરી કે 160મી જે કઈ એનિવર્સરી ગઈ આ પોની એક્સપ્રેસ ની, તો એવું કર્યું હતું કે અત્યારની પોસ્ટલ સેવા માંથી પોસ્ટમાં એક કાગળ રાખ્યો, અને આ બધી આ પોની એક્સપ્રેસ થ્રુ આવી રીતે ઘોડા થ્રુ બીજી બાજુ પોસ્ટ મોકલી એમ, જે જૂનો રૂટ હતો એ જ રૂટ ઉપર. અને બંનેની કમ્પેરિઝન કરીએ તો અત્યારની મોડર્ન ટપાલ સેવા કરતા આ પોની એક્સપ્રેસ એક દિવસ વહેલું પહોંચી ગયું.
એટલે મતલબ રેગ્યુલર પોસ્ટલ સર્વિસ જે રીતે ચાલતી હોય, મતલબ આપણા રેગ્યુલર વાહનોથી ને ઘોડા સામે દોડાવ્યા એ લોકોએ,
અરે સામે ઘોડા દોડાય જે રીતે એ લોકો ઓરિજિનલ ચલાવતા હતા ને ફાસ્ટ ફાસ્ટ એવી રીતે,
તો તો આની ડોક્યુમેન્ટરી બી બનાવી હશે
આઈ થિંક, હશે કદાચ હશે હશે
કદાચ. અમેરિકાની એટલે આ વસ્તુ મને બહુ ગમે, એ લોકો કોઈ પણ નાનામાં નાની વસ્તુ હોય ને કંઈ પણ એમ વિયર્ડ વસ્તુ, આ તો ચાલો કે હિસ્ટોરિકલ વસ્તુ છે, પણ બીજી કંઈ પણ વિચિત્ર વસ્તુ હોય ને એની બી ડોક્યુમેન્ટરી તો બનાવી જ દે લોકો.
હા અને એ લોકોનું ડોક્યુમેન્ટેશન બહુ જ હોય, નાના નાના વસ્તુનું ડોક્યુમેન્ટેશન હોય. હવે આપણે તો કોઈ નાના વિલેજની હિસ્ટ્રી શોધવા જઈએ તો કશું ના મળે, અને કદાચ હોય તો ફોક સ્ટોરી જેવું હોય, પણ ત્યાં તમે કોઈ નવું એસ્ટેબ્લિશ થઈ ક્યાંક, ઓકે એક્ઝેક્ટલી 1627માં સ્થાપના થઈ હતી, પછી આમ થી પછી આટલી વસ્તી થઈ, બધો જ બીજો હિસાબ હોય, અને બે ચાર ફિલ્મો એ બની ગઈ હોય એની.
એકબીજાનો ફેસ જોઈ શકીએ છીએ, લોકો ટપાલ માટે આખી આખી સર્વિસીસ હતી ત્યારે,
અને 10 દિવસ ઘોડા ફેરતા એના માટે સ્પેશિયલ.
લાઈ ડિટેક્ટર ટેસ્ટ નું હતું કે એની અંદર કેવી રીતે લાઈ ડિટેક્ટર ટેસ્ટ અત્યારે આઈ થિંક બહુ વધારે રિલાયબલ નથી, પણ એક સમય માટે રિલાયબલ પણ હતા, અને કેવી રીતે એ ચલણમાં આવ્યા ગુના શોધનમાં અને એ રીતે ફોરેન્સિક સાયન્સમાં.
જયારે માણસ જૂઠું બોલતો ત્યારે અમુક પ્રકારના એના બોડીલી ફેરફારો આવે કે ધક્કા વધી જાય, મોઢું ડ્રાય થઈ જાય.
એન્શિયન્ટ ચાઇનાની અંદર એ લોકો જયારે આ રીતે કોઈક ગુનો કરીને આવે તો એની પાસે લોકો ચોખા ખવડાવતા હતા, ચોખાના દાણા એના મોંમાં એને ચાવવાના, ને પછી એ દાણા એ લોકો એક પાન ઉપર થૂકવાના, એટલે એનો કૂચો, તો એ કૂચાની અંદર જો ભીનાશ હોય તો એના પ્રમાણે એ નક્કી થાય કે આ જૂઠું નથી બોલતો એમ, કારણ કે જે જૂઠું બોલે ને એનું મોડું સુકાઈ જાય એમ, એવું કંઈક આઈડિયા હતો. હા, તો એ કદાચ હિસ્ટ્રીનો પહેલો લાઈટ ડિટેક્ટર ટેસ્ટ હશે એમ.
બરાબર છે, આઈડિયા તો સાચો છે. હા,
ઇનોવેશન હતું એટલે એ જ વસ્તુ આપણે સમજીએ ને કે આપણને જ્યારે પણ થોડું હિસ્ટ્રીમાં લુક બેક કરીએ ને તો મને પર્સનલી ઘણી વખત એવું લાગે કે આ લોકો કેવી રીતે આ ટાઈમમાં સર્વાઈવ કરતા હશે એમ.
એમની જોડે બી આઈડિયાસ તે લોકો બી લડાવતા, આપણે થોડા મોડર્ન ઇન્સ્ટ્રુમેન્ટ લાવ્યા કે મોડર્ન મશીન લાવ્યા,
એટલે મતલબ એવું હતું કે પ્રોબ્લેમ એક્ઝિસ્ટ કરે છે તો બધા ભેગા થઈને એનું સોલ્યુશન કંઈક ને કંઈક તો કાઢી લેતા હતા, જે એ પ્રમાણ એ સમયના પ્રમાણે કદાચ એ લોકોને માટે ઇનોવેટિવ હોય એમ.
અને આમાં કીધું ને પોની એક્સપ્રેસ છે તો ઓબ્વિયસ ને કે એમનો સાદો રસ્તો શોધ્યો કે ઓકે કેટલું સ્પીડમાં આપણે પહોંચાડી શકીએ. એની પહેલાના બી લખેલા છે, પેલા રોમન ટાઈપ ના આમાં લખ્યું છે કે રોમન ટાઈપ કરતા હતા, સામ સામે દૂરના ડિસ્ટન્સ એકબીજાને કોઈ ઊંચા ડુંગર થી પેલી ફ્લેમ ફેલાવે અને ફ્લેમ થી સિગ્નલ આપે અને અમુક સ્પેસિફિક ડિરેક્શન હોય એ પ્રમાણે સિગ્નલ પાસ થાય, એટલે ખબર પડે કે આનો મતલબ એ થાય, આનો મતલબ બી થાય, એવી રીતે જે મૂળ સાયન્સ કરે એ દૂર સાઈન એ લોકો જોઈને એનાથી મેસેજ ટ્રાન્સમિટ થાય એક ડુંગરા થી બીજા ડુંગરે એમ, ડિસ્ટન્સ લાંબા ડિસ્ટન્સ એમ, એવી રીતે. કાં તો પેલું લોર્ડ ઓફ ધ રિંગ્સ જોયેલા છે?
મેં એકચ્યુઅલી એકાદ મૂવી જોયું છે, બહુ ખાસ એમાં જોયું નથી. મેં વિચારતો હતો કે પહેલા બુક વાંચા અને પછી જોવા, પછી ટાઈમ
અરે ના ભાઈ બુક વાંચાવી નથી, પિક્ચર જોઈ લેવા, કે પિક્ચરે 4 કલાક છે, બુક અઘરી છે બહુ,
હશે કરે.
પણ એટલે એમાં બી આ વસ્તુ બતાવે છે કે આવી રીતે લોકો મેસેજ પાસ કરતા. આજે મને એક યાદ આવ્યું, આ ટેલિગ્રામ આવ્યું ને પહેલા આવી રીતે ઇન્ડિયામાં બી હતું, એવા ટાવર બનતા છે, ટાવર ઉપરથી આવી રીતે સિગ્નલો અપાતા. સ્પેસિફિક વર્ડ છે એના માટે, હોય તો વર્ડ તો મને એકદમ યાદ નહીં આવે, કદાચ ઓનલાઈન મળી જાય. ટાવર થી છે ને જે અમુક પ્રકારે ઝંડાથી સિગ્નલ પાસ કરે, એટલે એક ટાવર થી બીજા ટાવર ને માણસ દેખાય એટલે ત્યાં મેસેજ પાસ થાય, પછી ત્યાંથી બીજાને મેસેજ પાસ આવે, તો લોંગ ડિસ્ટન્સ મેસેજ પાસ થતો. અને ખાસા ઇન્ડિયામાં ટાવર બાંધેલા બ્રિટિશ પીરિયડમાં એ મેસેજ માટે, ભૂલી ગયો સ્પેસિફિક વર્ડ છે કસો કે એના માટે, એટલે હવે એ તો યાદ નહીં આવે, પણ આ મેસેજ જ પાસ કરવા માટે એ
એના પેલા ઇન્ડિયામાં એવી પણ કઈક સર્વિસ હતી ને કે આપણે પેલા જે પ્રાઇવેટ પ્લેન હોય તેનાથી, પ્રાઇવેટ
પ્રાઇવેટ
એરપ્લેનથી કરતા હતા એવું કંઈક હતું. આઈ થિંક મેં સફારીમાં જ વાંચેલું હતું.
અચ્છા, નહીં મને આઈડિયા નથી એવું.
કઈ નઈ, સરસ સરસ. આપડે તો વિચારતા હતા 10 મિનિટ નું કરશું, અડધો કલાક નો એપિસોડ થઈ ગયો.
આવા બે ત્રણ કટકા કરી કાપી લેજે.
ના હવે પછી આમાં કેવું થાય કે એક તો એમ પણ હવે આપણે મોડો પબ્લિશ કરીએ છીએ એપિસોડ, કે ડિસેમ્બર ના ઇશ્યુ નું ડિસેમ્બર લગભગ એન્ડિંગમાં એનો એપિસોડ પબ્લિશ થાય, તો એના કરતા કઈ નહીં હવે જેને સાંભળવું તો સાંભળશે, આપણે મૂકી દઈએ. મજા આવી પણ મને તો આ રીતે કરવામાં, કે એવું પ્લાન નહીં કરેલો ને, આપણે બસ વાત કરવાની ચાલુ કરી દીધી અને જે વસ્તુ તમને ઇન્ટરેસ્ટિંગ લાગી મને ઇન્ટરેસ્ટિંગ લાગી. અને ખાસ કરીને જે શેર કરવાનો જે જોય છે ને, તે એકચ્યુઅલી છે કે મેં ભલે પેલો પોર્ની વાળો આર્ટિકલ નથી વાંચ્યો, પણ તમે જે બે વસ્તુ જે મને કીધી ને, તે એમ પેલું કેવું કે માઇન્ડમાં થોડો એક સ્પાર્ક જનરેટ કરે કે આ કેટલું અમેઝિંગ છે એમ.
અરે કેવો કે આવો બી આઈડિયા હતો એક ટાઈપે. આ હું તને કહું છું, મેં સર્ચ કર્યું અને મળ્યું એને ઓપ્ટિકલ ટેલિગ્રાફ કે અથવા સેમાફોર, સેમાફોર ટેલિગ્રાફ કહે છે એમ. અને
હા, ઓપ્ટિકલ થી મતલબ ડોટ એન્ડ ડેશ સિગ્નલ ક્રિએટ કરી શકે લોકો.
એ રીતે કે મેસેજ બોર્ડ ફ્લેગ્સ થી કે એવી રીતે મેસેજ પાસ ઓન થાય એમ. હા, એવી રીતે છે. જો જેમ પડી જશે એના વિશે કથા છે.
કઈ નઈ, સરસ. તો આ તો સફારી નો અંક નંબર 329 ડિસેમ્બર 2021. હવે આપણે નવા વર્ષે 2022 જાન્યુઆરી નો પહેલો અંક જયારે રિલીઝ થાય ત્યારે આપણે ફરીથી વાત કરીશું. આઈ થિંક હવે અત્યારે આ ડિજિટલ વર્ઝન માં 2 અઠવાડિયા પછી આવે છે.
I don't know, હું રેગ્યુલર વાત તો નથી એટલે.
હા નહીં, એટલે મેં ચેક કર્યું છું ઘણી વખત, તો લગભગ બીજા અઠવાડિયા જ આવે છે. ખબર નહીં કદાચ પબ્લિશ એટલે, હા પબ્લિશિંગ જલ્દી થતું હશે ને એના પછી આ ડિજિટલ આવતું હશે.
ઓકે, એટલે અમે રિલીઝ ડેટ હશે.
હા, એક વસ્તુ એટલે ભાઈ એડ કરવી જોઈએ કે ફોનમાં વાંચી શકાય છે પણ લેપટોપમાં બી મતલબ બ્રાઉઝરમાં વાંચી શકાય એવું કદાચ કહ્યું હોય તો સારું થઈ શકે, થઈ શકે એમ. પણ આપણી હા વેબસાઇટ પર નથી, પણ વાંચવા માટે ફોનમાંથી વાંચવું પડે, એપમાંથી. હા, વેબ એપ નથી કદાચ, પણ આપણી જનતા બી એવી છે ને કે કદાચ બ્રાઉઝર પર મૂકશે તો PDF બનાવીને સર્ક્યુલેટ કરતા થઈ જશે એમ.
એ તો છે, પાયરસી થાય જ પછી. સિમ્પલ હોય તો પાયરસી થઈ જાય.
ને આ બહુ મહેનત વાળો કામ છે, મતલબ આ કેટલું આર્ટિસ્ટિક છે ને લિટરસી વાળું કામ છે, મતલબ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ને આ PDF બનાવીને આપણે શેર કરીએ તો ઘણું ખરાબ થાય.
એ અરે એમની પાસે આવકની સાધન આ એક જ છે.
હા, એડ્સ, એડ્સ નથી લેતા.
ફરી તેમની એડ્સ પેડ્સ નથી લેતા કશું. મેઈન આ જ છે કે જે ટેક્સ ટાઈપ ને સેલ કરે છે એના પર જ આપણે
આઈડિયા પહોંચાડી શકું. પણ ઇન કેસ તમે સમજો કે NFT નો આઈડિયા ખબર તમને, નોન ફંજેબલ ટોકન.
હા, મને ખ્યાલ છે, ખ્યાલ છે.
હા, તો ધારો કે સફારી નું જે આર્ટવર્ક છે જે એ લોકો ક્રિએટ કરે છે, એમનું કે આ પોસ્ટર છે, એની NFT બનાવે અને મારા જેવા ફેન્સ હશે તો ડેફિનેટલી મતલબ આઈ વિલ ઇન્વેસ્ટ, કે મતલબ ઇન્વેસ્ટ નહીં, ચાલો એટલીસ્ટ એઝ અ શું કહેવાય, એક હેલ્પ તરીકે કે એક શું કહેવાય અપ્રિશિએશન. પેલું જે પેટ્રીઓન થાય છે, યુટ્યુબ ઉપર થાય છે, તો એવી ઘણી રીતે મતલબ આઈ વુડ લાઈક ટુ કોન્ટ્રીબ્યુટ કે મેં એ વસ્તુને કરી શકું. અને જો એનું કોઈ ટોકન મળે તો એ ટોકન ને પછી એને મેં એક્સચેન્જ કરી શકું ને એનો યુઝ કરીને વધારે સારી રીતે થઈ શકે. તો NFT ઇકોસિસ્ટમ ની અંદર આ વસ્તુ બહુ સારી રીતે થઈ શકે કે જે જે રીડર્સ છે, જે સપોર્ટર્સ છે, જે ફેન્સ છે, તો એ લોકો જ મતલબ શું કહેવાય એક કમ્યુનિટી બનાવીને એક શું કહેવાય આવા કોઈ સારા કામને આગળ વધારી શકે ને આ NFT નો બહુ સારો યુઝ કેસ થઈ શકે.
એક
કોન્ક્લેવ રાખી શકાય કે સપોઝ સફાઈના લેખકો ને તંત્રી ને બધા વર્ષમાં એક વખત ભેગા થઈને અમદાવાદમાં આખે જે ફિઝિકલ અટેન્ડ કરી શકે તે ફિઝિકલ અટેન્ડ કરી શકે, અથવા તો કોઈક પેનલ ડિસ્કશન થાય કે જેને લાઈવ ટેલિકાસ્ટ થઈ શકે, અને જે લોકો પાસે એનએફટી છે એ લોકોને ફર્સ્ટ પ્રાયોરિટી અથવા તો ફર્સ્ટ એન્ટ્રી હશે. ને આ કોઈ પણ રીતે એડ નથી ને, આ કોઈ પણ રીતે એડ નથી, એટલે એમનો એક જે શું કહેવાય એમની જે
ફૂલ ફ્લેજ યુટ્યુબિંગ બી ચાલુ કરવું જોઈએ. કે જેમ યુટ્યુબ પર નથી સારા સાયન્સ શોઝ જેમ થાય છે પ્રોડ્યુસ, એમ
જય વસાવડા કરે છે ને હમણાં, ખબર તમને એમના જે આર્ટિકલ્સ ને બધું હોય છે ને, તો એમનું જ મતલબ કોઈ ટોપિક લઈ લે જે બી ટ્રેન્ડિંગમાં ચાલતો હોય, અને પછી એમની પાસે ઓલરેડી મતલબ એક બેંક નોલેજ બેંક તો કર્યું જ, તો એ બસ એમ જ ટોકિંગ હેડ વિડીયોઝ રેકોર્ડ કરે છે, અને એમના પણ મતલબ ખાસા 100K પ્લસ સબસ્ક્રાઈબર થવા આવ્યા છે લગભગ, તો એ એક સારી વસ્તુ છે. તો મેં એ જ ચાહતો હતો કે ધારો કે શ્રી નગેન્દ્ર વિજય છે, તો એ પણ એમની પાસે 60 વર્ષનું મતલબ નોલેજ બેંક છે, રાઈટ? આઈ ડોન્ટ થિંક કે હા કે એમને પાસે કોઈક વાત કરવાની કઈ કમી હોય છે, કે કદાચ થોડું એક સેટઅપ થઈ જાય તો એ બહુ સારી રીતે આઈડિયાઝ ને કમ્યુનિકેટ કરી શકે. અને મને લાગે ત્યાં સુધી કેવું કે જે સફાઈના મતલબ જે મારા જેવા બી લોકો છે તે સાંભળશે, વી ડોન્ટ કેર કે એની અંદર મતલબ ગ્રાફિક્સ છે કે નહીં, કે એની અંદર મ્યુઝિક છે કે નહીં.
પણ એક્સેસિબિલિટી વધે ને આજે મોડર્ન લોકો માટે, અને એમાં તમે લોકો પેટ્રિયન ની અંદર સારું સપોર્ટ કરતા હોય છે, તો એ પણ એક સોર્સ ઓફ એમના માટે ઇન્કમ થાય, અને એમનું જે જે નોલેજ શેરિંગ નો જે પર્પસ છે એ તો ચાલુ જ રહેવાનો છે, અને ઉલટાનું સફારી નો બી નવો યુઝર વર્ગ બી ઉભો થાય.
મેં વિચારતો હતો કે આપણે 100 એપિસોડ પૂરા થાય ને મારા, ત્યારે લગભગ કઈ ઈમેલ કર્યું અથવા તો એના પહેલા જ મતલબ ઈમેલ કરવાની ટ્રાય કર્યું કે પોડકાસ્ટ માટે ઇન્વાઇટ કર્યું, જસ્ટ વાતો કરીએ થોડા એમના એક્સપિરિયન્સની, એમના રાઇટિંગની પ્રોસેસની, કે એ લોકો ડિસાઇડ કેવી રીતે કરે કે હવે નેક્સ્ટ અંકની અંદર કેવી રીતે શું કરવાના છે, ઘણી બધી બહુ સવાલ છે પૂછવા માટે. પણ એમાં એટલે પત્ર મોકલવો પડશે,
ઈમેલ છે, ઈમેલ બી ઈમેલ દ્વારા બી લોકો ટાઇટલ એ છે, બાકી ઈમેલ ઈમેલ થી બી સ્વીકારે છે, મેં પાસ્ટમાં મોકલેલા છે.
તો તમારું સ્વિંગ થઈ ગયું?
હા, પબ્લિશ બી થયેલી છે એક બે વાર.
અરે વાહ, સરસ સરસ. મેં મારું એક વખત નામ આવેલું હતું, આઈ થિંક હું 10મામાં હતો ને, ત્યાગે કોઈ એક ક્વિઝ સોલ્વ કરી લીધી મેં. પછી તરત જ બીજે દિવસે મોકલી આપ્યું પોસ્ટ કાર્ડ માં, તો નામ આવેલું હતું.
થેન્ક યુ સો મચ કે તમે આ પોડકાસ્ટ ને અંત સુધી સાંભળ્યો. જો તમે સ્પોટિફાઈમાં આ પોડકાસ્ટ સાંભળતા હોય તો ત્યાં અમને ફોલો કરી દેજો, અને બીજા દરેક પ્લેટફોર્મ ઉપર સબસ્ક્રાઇબ કરી લેજો, અને જો તમને અમારો એપિસોડ સારો લાગે તો બીજા સાથે શેર કરજો. તમારા ઓપિનિયન અને અભિપ્રાય અમારી સાથે શેર કરતા રહેજો. અમારા ઇન્સ્ટાગ્રામનો એકાઉન્ટ છે @scientificgujarati, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. તો મળીએ નવા એપિસોડમાં નવી વાતો સાથે.